अन्नादे पञ्चकोशे रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम् योगीन्द्रैश्चापि वन्द्यम् भवभयहरे तत्त्वमस्यादिवाक्यैः शिष्यान् सम्बोधयन्तम्। शिष्यों ने संबोधी रहा छे, जय महाराज तू तारा स्वरूप ने जो, तारा स्वरूप ने ओळख, तू ओळख तारी जात, पहुंचू वाला दात, तू ओळख तारी जात। यहां सुधी मानस पोताना પોતાની જાતને નથી ઓળખતો, ત્યાં સુધી બધી જ એની ઉપાસનાઓ અધૂરી રહે છે। ગમે એટલું ભજન સાધન કરીએ પણ આત્મારૂપી ઈશ્વર ન સમજાય, ન જણાય, ત્યાં સુધી બધી જ ઉપાસનાઓ અધૂરી। એટલે તત્વમસી કહીને કહ્યું, તું છું પોતે જ, અન્ય નથી, બીજો નથી। નરસિંહ મહેતા કૃષ્ણ ભક્ત છે, છતાંય એમણે ગાયું ભારપૂર્વક કે આત્મતત્વની ઉપાસના ન થાય ત્યાં સુધી બધી જ સાધનાઓ નકામી છે। ક્યાં લગી આત્મા તત્વચી ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી। હવે ભક્ત કવિ આવું લખતા હોય, જે કૃષ્ણનો ઉપાસક છે, છતાંય કહે કે આત્મતત્વને જાણવું જરૂરી છે। અહીં જય મહારાજ કે છે, તત્વમ અસી, એ પોતે તું જ છું, તત્વને સમજવાનું છે। કોઈ પણ વસ્તુ કે ફળ આપણે ઘરમાં લાવીએ તો એની અંદરનું જે ઉપયોગી છે એ કાઢી લઈએ છીએ, અને જે ઉપયોગનું ન હોય બધું છોલી કાઢીને ફેંકી દઈએ છીએ। તો જે ઉપયોગમાં આવનારું જે તત્વ છે ને, જેને સત્વ કહીએ, કેળા એનું છોડું ફેંકી દીધું, ગર્ભ લઈ લીધો, એમ તત્વ કહીને તું પોતે જ છું એ તત્વ, બીજો નહીં। તો આપણા એ તત્વને આપણે સમજવાનું છે, આપણે ઓળખવાનું છે। બીજા શબ્દમાં કહીએ, અજાણ્યું પરમ સત્વ, પરમ તત્વ, અનનોન ટ્રુથ, પણ સમજાયું સત્ય, હવે સમજાતું જ નથી અને છતાંય સત્ય છે। આપણા પોતામાં આપણું પોતાનું પરમ સત્ય આત્મા છે, છતાંય એ સમજાતો નથી। એને ઓળખવો, એને સમજવો, એને પોતાના જીવનની અંદર એનો પરિચય કરવો, એ તો જરૂરી છે। એની ઓળખાણ તો ભલે સાક્ષાત્કાર ન થાય અને સ્થૂલ નથી, સૂક્ષ્મ ચેતના છે તે ખરી, પણ જેને કહેવાય અપરોક્ષ, પ્રત્યક્ષ નથી, છતાં એનો સ્વીકાર કરીએ છીએ। આંખથી પણ નથી જોઈ શકાતું, અને કોઈ કે એક બીજો કોઈ પણ સમજાવી શકતો નથી। પ્રત્યક્ષ અને પરોક્ષ બે વાત તો છે, જાતે જોયેલું, સમજેલું, અને કોકના દ્વારા સમજાયેલી વસ્તુ હોય, એને પરોક્ષ કહેવાય, અને જે જાતે જોયું અનુભવ એને પ્રત્યક્ષ કહેવાય. પણ આ બે થી ત્રીજી વસ્તુ, ત્રીજી બાબત પણ છે, એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી, અને છતાંય એની અનુભૂતિ થાય. ઘણી બધી બાબતો છે, પેલા આપણે એને વાતો કરી ગયા, ચર્ચા કરી ગયેલા છીએ. મન દેખાય છે, હાથમાં આવે છે, મન સમજાય છે, છતાંય મન વગર ચાલે છે. તો એ જે મન સમજાતું જ નથી, ઓળખાતું જ નથી, આકાર નથી, પ્રકાર નથી, છતાંય આપણે એનો સ્વીકાર કરીએ છીએ, એટલે એ અપરોક્ષ અનુભૂતિ થઈ. નથી દેખાતું છતાં એનો સ્વીકાર કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ દેખાય છે છતાંય નથી એમ કહીશું. એ પરોક્ષ છે, કોઈએ કહ્યું માટે એનો સ્વીકાર કરી લીધો. મન પોતે અનુભવાય છે માટે એનો સ્વીકાર કરીએ છીએ. એટલે એ રીતે આત્મતત્વ પણ તું પોતે છું. તત્ જે તે ભગવાન છે એ તારા પોતાનામાં છે, તું અન્ય છું જ નહીં. આટલી બધી ઉડાણની વાત કરે અને એ તત્વને સાચી રીતે સમજાય એના માટે સંબોધન કરે, જો તું સમજ, ઓળખ તારી જાતને, તું માત્ર શરીર નથી. આ જે દેખાય છે, જે અનુભવાય છે, એ દેખાય છે છતાં એ સત્ય નથી, અને જે નથી દેખાતું છતાં એ સત્ય છે. નથી દેખાતું છતાંય સત્ય છે, એનું નામ છે આત્મચેતના. અને જે દેખાય છે છતાંય સાચું નથી, એનું નામ શરીર. હવે આત્માને સમજવાનો છે, એને અનુભવવાનો છે. આત્મ સાક્ષાત્કાર નહીં, પણ એ સૂક્ષ્મને, સૂક્ષ્મ ચેતનાને આપણા પોતાની અંદર સમજવાની છે કે મારામાં આત્મચેતના છે. અને એ સૂક્ષ્મ આત્મચેતના જે નથી દેખાતી, અવ્યક્ત છે, છતાં એ હું પોતે છું. ઘણી બધી બાબતો દ્વારા આપણે એને બહુ સ્પષ્ટ કરી શકીએ છીએ કે આત્મતત્વ અંદર છે, અંદર બેઠેલું છે, સૂક્ષ્મ ચેતના સ્વરૂપે છે, એનો અનુભવ કરવાનો છે. માત્ર એને સમજીએ કે હા, શાંતિથી બેસીએ, એકાંતે બેસીએ, વૃત્તિઓને અંતર્મુખ કરીએ, અંતર્મુખ થયા પછી શાંતિથી શોધીએ હું ક્યાં છું, હું શું છું, બસ એનું મનન ચિંતન કરતા કરતા થૂલ ભાવ જે છે શરીરનો, એ આખો જુદો પડી જશે. અને સ્થૂલ શરીરને અવ્યક્ત એવા આત્મા વડે એને સ્પષ્ટ અનુભવી શકાશે, જોઈ શકાશે સ્થૂલતાથી. અને શરીરના માધ્યમથી, સ્થૂલ શરીરના માધ્યમથી સૂક્ષ્મ ચેતન તત્વને ઓળખી શકાશે, સમજી શકાશે. સમજવાનું જ છે, કારણ અવ્યક્ત અને સૂક્ષ્મ છે, હાથમાં નથી આવવાનું. આપણું મન હાથમાં આવે છે કોઈ દિવસ? એમ આત્મચેતના પણ સમજવાની છે, મનને સમજવાનું છે. મન છે ક્યાં, કેવી રીતે ખબર પડે? તો જ્યાં ધુમાડો દેખાય ત્યાં નીચે શું હોય? અગ્નિ હોય ને. અનુમાન કરીએ, યત્ર યત્ર ધૂમો તત્ર તત્ર વન્ની. આ દૂર ધુમાડો દેખાય છે એટલે ત્યાં લાગ્યું છે કંઈક, ત્યાં અગ્નિ છે. આ એક આપણે એની સાબિતી આપી. એવી રીતે મન ક્યાં આગાડ્યું છે? જ્યાં જ્યાં વિચાર છે ત્યાં મન છે. વિચાર વગર મન સંભવી શકતું નથી. જો વિચાર ન હોય ને તો મનનું અસ્તિત્વ પણ ન રહે. વિચાર છે એટલે જ્યાં જ્યાં વિચાર છે ત્યાં ત્યાં મન છે. વિચારો શાંત થઈ જાય તો મન પણ નહીં રહે. પાર પડ્યા કેમ જાણીએ જ્યારે મનમાં મન સમાય. આપણું મન એટલે આપણા વિચારો આપણા મન, આપણા મનની અંદર જ સમય જાય, બહાર નીકળે જ નહીં. શાંત થઈ જાય મન, પોતે શાંત થઈ જાય. એને યોગિક ભાષામાં ઉન્મુની અવસ્થા કહે છે. મનનું ઉન્મૂલન કરી નાખવું, ઉખાડી નાખવું. જ્યારે સાધન ભજનમાં બેસીએ ત્યારે મન બિલકુલ બહાર કાઢી નાખેલું હોય, અંદર એનું સહેજ પણ ન ચાલે. જેમ બહુ તોફાની છોકરું હોય, ઉગદાડો મા બાપ અકળાય ને કંટાળે, ઘરની બહાર બહાર કાઢી મૂકે ને આગળ બારણા બંધ કરી દે, જા કર તોફાન, એમ મનને પણ બહાર કાઢી મૂક, નીકળ બાળી હતી. હું હેરાન કરું છું, આખો દિવસ ધમાલ કર્યા કરું છું, કાઢી મૂક. ઘરમાં શાંતિ, પછી રડે કે હું નહીં કરું તોફાન, મને અંદર આવવા દો. પણ મનનું આ રીતે ઉન્મૂલન કરી ઉખાડી નાખવાનું, મનને શાંત કરવાનું. જયારે પણ સાધન ભજનમાં બેસીએ ત્યારે મનને બહાર કાઢીને, હમણાં તું બહાર રહી, અત્યારે સમય તારો છે જ નહીં, અંતારે અંદર આવવાનું જ નથી, જા બહાર રમ્યા કર. ક્યાં જશે? બારણે જ બેસી રહેવું પડશે. એને બીજો જવાનું ક્યાંય જવાનું આરો જ નહીં મળે. એમ પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કરવાનું, વૃત્તિઓને પોતાની અંદર સમાવી દેવાનું. વૃત્તિઓ સર્વ સંકેલી સદાય નિજ સાંતરે. બહાર જાય જ નહીં વૃત્તિઓ, જવા દેશો નહીં ક્યાંય. માટે નિર્વર્તિ મારે રાખજો એ વૃત્તિ. મનની જે જે ક્રિયાઓ છે, પ્રવૃત્તિઓ છે, એનું નામ વૃત્તિ. સદવૃત્તિ હોય, અસદવૃત્તિ હોય, દુર્વૃત્તિ હોય, લોભ વૃત્તિ હોય, ક્રોધ વૃત્તિ હોય, કામ વૃત્તિ હોય, આ બધી જ વૃત્તિઓ મન દ્વારા ઉભી થતી હોય છે. મન પોતાને ગમે એવી વૃત્તિ ઉભી કરે, પણ મનને ચૂપ કરી દેવાનું, બોલવાનું નહીં, હાલવાનું નહીં, ચાલવાનું નહીં, કશું જ નહીં, વિચાર સરખો નહીં કરવાનો, ચૂપ. એ જે ચૂપ અવસ્થા છે એ જ આપણને આપણા પોતાના તત્વમસી કહ્યું ને, તત્વમસી આદિ વાક્ય શિષ્યાન સંબોધયંતમ. ત્યાર પછીથી એ આપણા તત્વને સમજવા દેશે, ઓળખવા દેશે, અનુભવવા દેશે કે આત્મ તત્વ મારામાં છે. પેલો તો આપણે શરીર ભાવ રાખીએ છીએ કે મારા શરીરમાં આત્મા છે, પણ હું પોતે આત્મા છું અને આ શરીર મારી સાથે છે. ત્યાં જઈને ઉભું રહેવાનું છે. પણ દેહભાવ છે, અભ્યાસ છે શરીરનો, ત્યાં સુધી એમ કે ભાઈ શરીરમાં હું બેઠો છું, શરીર મારા શરીરમાં આત્મા છે, પણ એ મારું કહેનાર કોણ? શરીર થી જુદો છે, હું શરીર નથી, પણ શરીરમાં હું બેઠો છું, એટલે શરીર અને હું બે જુદા થયા. પણ જયારે એ પોતાના સ્વરૂપને સમજાય કે શરીરમાં બેસવા વાળો તે હું છું, કે હા, તો એ શરીરની અંદર જે ચેતના છે ક્યાં છે? આખા શરીરની અંદર, એટલે એક એક કોષમાં એની એ ચેતના છે. ત્યારે તો એ ક્રિયા થાય છે, કામ કરે છે. તો એ જો વ્યાપ્ત છે, દરેકે દરેક દાણામાં અંકુર હોય છે અને પોતપોતાની જાત પ્રમાણે બધાના અંકુર સરખા હોય છે. દરેક દાણામાં એ અંકુર હોય છે અને એ અંકુર ઉગવા માટે જ હોય રહે છે. અને એ દાણો જયારે ધરતી પર પડે ને અનુકૂળતા, એટલે બધા ઉગવાના જ છે, કેમ કે દરેકની અંદર ચેતના છે. એવી રીતે આપણા એ જેમ દરેક અણુ અણુમાં વ્યાપ્ત છે, દરેક દાણા દાણાની અંદર વ્યાપ્ત છે, એમ આપણી આત્મશક્તિ પણ આપણા શરીરના દરેકે દરેક કોષની અંદર છે જ, એનું અસ્તિત્વ છે. જેમ જડ ચેતનમાં પરમાત્મા છે, એમ આખા શરીરની અંદર બધાની અંદર એ સૂક્ષ્મ ચેતના વ્યાપેલી છે જ. હવે એ જે વ્યાપક આત્મચેતના છે સૂક્ષ્મ, એનો અનુભવ કરવાનો છે. શરીર ચાલે છે, એ આત્મચેતના થકી જ શરીર ચાલે છે. જો આત્મચેતના ન હોય, એક મૃત શરીર છે એને આપણે અનુભવીએ છીએ કે આ શરીર મળદું છે, કેમ કે એમાં આત્મચેતના નથી. અને તું મળદો છો કે ના, હું જીવું છું, મારામાં આત્મચેતના છે. એ જે અનુભવ થાય એનું નામ છે આત્મતત્વનું અનુભવ, આત્માનો પરિચય. કે હું શરીરમાં ભલે ન દેખાતો હું, છતાં છું તો હું પોતે જ. આખા શરીરનું સંચાલન કરનાર, આખા શરીરનું તત્વ તે હું છું. મારા વગર આ શરીર ટકવાનું નથી, ચાલવાનું નથી. અને હું જયારે આ શરીરમાંથી સૂક્ષ્મ સ્વરૂપે નીકળી જઈશ, તો આ શરીર કશાય કામમાં નથી લાગવાનું. શરીરની દરેકે દરેક બાબતને આ રીતે ઝીણવટથી એનું ચિંતન થયા કરે, સતત એનું સ્મરણ થયા કરે કે શરીર બદલાતું રહે છે, શરીર વિકૃતિઓ વાળું છે, હું આત્મા તરીકે એની અંદર અવ્યય છું, શેદ પણ વધતો ઓછો થતો નથી, હું બગડતો પણ નથી, હું માદો પણ પડતો નથી, માદો તો શરીર પડે છે. આ રીતે આત્મચેતનાની અનુભૂતિ, એનો પરિચય કરી લેવાનો. હા, અને એ હું પોતે છું, બીજો નથી. એટલે જય મહારાજે અનુભવ આપ્યો અને ઉપદેશ આપ્યો, તત્ત્વમસી શિષ્યાન સંબોધયંતમ. લો, તમે તમારા સ્વરૂપને ઓળખો, તમે આ છો. ગુરુ મહારાજે તો આપણો પરિચય કરાવી દીધો. આને કહેવાય ગુરુગમ. અને એ ગુરુગમને જેટલી પચાવીએ, સમજીએ ને ઉતરે, એટલું આત્મતત્વ સમજાશે. હવે ગુરુગમને જાણો, રહેવાનું છે તે ઉરાણું. ગુરુગમ ખાડાની ધાર, ગુરુગમ હશે તે જાણશે. એમ વધે વેદાંત. ગુરુગમ એટલે ગુરુ મહારાજ જે આપણને સાચી સમજણ આપે છે, એ સાચી સમજણ દ્વારા આપણે આપણા પોતાના પોતાની આત્મચેતનાનો અનુભવ કરી લેવો. એ જ્ઞાન, અને એ જ્ઞાન પચેલું જ્ઞાન તે જ ગુરુગમ. ગુરુગમ મળી ગઈ છે અમને તો, અને પોતાનું આત્મ સ્વરૂપ એને કહ્યું કે તું તે તત્વ તું પોતે જ છું, તત્વમસી, એ તત્વ તું પોતે જ અસી કહી દીધું. આ અસી પદ એટલે આત્મપદ, અને આત્મપદ એટલે આ શરીર વગર જે છું તે હું છું. શરીર તો જન્મ્યું છે, તે મરવાનું છે, એ નાશ પામવાનું જ છે, પણ એની અંદર રહેવા વાળો હું ઘર ખાલી કરીને જતો રહેવાનો છું. મારે ક્યાં મરવાનું છે? મરે છે તો શરીર મરે છે, હું સૂક્ષ્મ છું. અને એ જે સૂક્ષ્મતાની એ શક્તિની અનુભૂતિ આપણા પોતામાં કે મારામાં આ શરીરમાં હું બેઠો છું, શરીરનું બધું તંત્ર ચાલે છે. કોને લીધે ચાલે છે? મારે લીધે ચાલે છે, આત્મ સ્વરૂપ. અને આત્મા એટલે પરમા ભગવાન પોતે, ચૈતન્યમ શિષ્ય મધ્યે. જે આત્મચેતના છે એ શિષ્યની મધ્યમાં એ આપનું પોતાનું સ્વરૂપ છે. પછી આવી ગયું તત્વમસીની જ વાત આવી, એટલે જે ચાર મહાવાક્યો છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી, આજે એ જ્ઞાન છે, એ ચરમસીમાનું જ્ઞાન છે. અને અહિયાં જે મહારાજે ચરમસીમાની જ્ઞાનની સ્થિતિ આપી દીધી છે તત્વમસી કહીને, તું તે પોતે છું, શરીર તું નથી, ખુલ્લી વાત કહી દીધી. એટલું યાદ રાખ કે તું શરીર છું જ નહીં, ભલે એમાં રહીએ છીએ, એના માલિક ખરા, મકાનના માલિક ખરા, મકાનના ભાડુઆત ખરા, પણ મકાન તો આપણે નહીં ને, બસ એમ શરીરમાં રહેવા વાળા આપણે ખરા, પણ શરીર આપણે નહીં. જેમ ભાડુઆત એક ઘર ખાલી કરીને બીજે ઘેર જતો રહે, બીજું ઘર ખાલી કરીને ત્રીજે ઘેર જતો રહે, એને કશું નથી થતું, ઘર બદલાતા રહે, પણ પોતે જુદા જુદા ઘરમાં પોતે એકનો એક. આ રીતે આત્માનો અનુભવ કરવા માટે જે મહારાજ કહ્યું કે તત્વમસ્યાદિવાક્યૈ શિષ્યાન સંબોધયંતમ, આ સાચું જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપની સમજ જે મહારાજ આપે છે કે જે અખંડ રહેવાની છે. અને એ સમજ જ સાચી સમજ છે, એ જ સ્વરૂપ સાચું છે, અને એ સ્થિતિ સાચી છે. બાકી જે કઈ છે તે નશ્વર છે, જૂઠું છે. જેમ ઝાંઝવાના જળ દેખાય પણ હોય નહીં, એમ આ શરીરના સુખ દેખાય ખરા, પણ એ સુખ સાચા હોય નહીં, માત્ર અભાવ ભ્રમ હોય. અને ભ્રમ પૂરો થાય એટલે એમાંથી સુખની ભાવના ઉઠી જાય કે ભ્રમ ભાગી ગયો. એમ હું શરીર છું એ ભ્રમ ભાગ્યા પછી પોતાનું સ્વરૂપ ઓળખાય. સુતેલા હઈએ છીએ, સ્વપ્નમાં ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ, સૂક્ષ્મ ચેતના ઉભી થઈ, સૂક્ષ્મ મન ઉભું થયું, શરીર તો ત્યાં ત્યાં સૂતું છે. સાચું કોણ? શરીર તો ઊંઘે છે, એ રીતે તત્વ તે સૂક્ષ્મ તો છું, આ સ્થૂલ તું નથી. બસ શરીર તો સ્થૂલ છે, ગમે એટલું જાડું પડું લાંબુ થયા વધ્યા કરશે એ પાતળું થશે, વજન એ વધશે ઘટશે ખરું, એ વધઘટ શરીરને છે આત્માને નથી. હું તો જેવો છું એવો છું, એ નથી માદો પડતો, નથી જન્મતો, નથી મરતો. આ પ્રકારની સાચી સમજણ આપી અને જે યાતનાઓ છે, જે દુઃખ છે, એમાંથી બહાર કાઢી લે છે. નરક ભય હરમ, આ બધા નરક છે. જેમ ગઈકાલે કહ્યું ને, લક્ષણાઓનો વિષય છે. ભય હરમ, નરક ભય હરમ, લક્ષણ એક એક જ લક્ષણા એની અંદર, આત્મતત્વ એ જ સર્વશ્રેષ્ઠ ને સાચું છે. બાકી જે જહદ પણ જૂઠી છે, અજહદ પણ જૂઠી છે, માત્ર જહદ અજહદ લક્ષણા છે, એથી પાર જવાનું છે. આ લક્ષણાઓની વિદ્યા વડે પણ આત્માના સ્વરૂપને સ્પષ્ટ સમજાવવા વાળા એવા જય મહારાજના ચરણોમાં હું નિત્ય વંદન કરું છું, જે શાંત સ્વરૂપ છે. જય મહારાજ.